તારીખ 5/1/1996 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બાંધણીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
સ્વરૂપ છે ત્યાં સુધી વિશે કરો. પછી કર્મચેતના હોય, કર્મફળ ચેતના હોય, પણ ચેતના છે એ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેને જાણે નાતા જીવને આવો ભાવ થાય છે. એમ કરીને જે જ્ઞાની છે એને કેવા ભાવ થાય છે કે જેણે પોતાના શુદ્ધ ચેતના સ્વરૂપ એવું સ્વસ્વરૂપનું જ્ઞાન કરી જાણ્યું કે હવે મેં શુદ્ધ ચેતના રૂપ સ્વરૂપ જાણ્યું, મારું સ્વરૂપ મેં શુદ્ધ ચેતનાપણે જાણ્યું. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ હું છું, વિકાર રૂપ હું નથી. વિકાર સર્વથા ગયો નથી, છે તો પણ હું દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છું. વિકાર છે અવસ્થામાં થયેલો અને બાકી રહેલો રોગ છે, જે મીટો છે પણ સર્વથા મીટો નથી, હજી પણ રોગ છે. રોગ છે એ અવસ્થા અંગમાં હોવા છતાં પણ અવસ્થા સ્વાભાવિક અવસ્થા રૂપે નથી, એટલે કે જીવના અંગ રૂપે નથી. જેમ કે શરીરમાં રોગ થાય છે એ શરીરના અંગમાં થાય છે, છતાં શરીરના અંગ રૂપે નથી. એમ અવસ્થા છે એ જીવનું અંગ છે, અને અવસ્થા અંગમાં રોગ થાય છે વિકાર, તો પણ તે જીવના અંગ રૂપ નથી. આમ છે, કોઈ માણસની કિડની ખરાબ થઈ, કિડની ખરાબ થાય ત્યારે એને સોજા ચડે, પગે છે મોઢે છે સોજા દેખાય. શરીર જરા દુબળું પાતળું હોય તો વધારે સારું દેખાય, દુબળું શરીર હોય તો સારું, સોજાવાળું શરીર સારું દેખાય. તો પણ એ શરીરનો અંગમાં સારા દેખાવાપણું છે તે સારું નથી, મટાડવા યોગ્ય છે, ટાળવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. એમ કે રોગ છે એટલે એમાં પોતાપણું કરવા યોગ્ય નથી, એકત્વ કરવા યોગ્ય નથી, એનું ભિન્નપણું કરીને એનો નાશ થાય છે. કેમ કે એનું ભિન્નપણું કરવાથી એનો નાશ થાય છે, અને એ નાશ કરવાનો ઉપાય એકમાત્ર ભેદ જ્ઞાન છે. હજુ કે આ કાર્ય પદ્ધતિની ગતિવિધિ બદલે છે. મુમુક્ષુની ભૂમિકામાં એમ કહે કે તારા દોષનું અવલોકન કર, નિષ્પક્ષ થઈને. નિષ્પક્ષ થઈને એટલે પોતાનો દોષ પોતે સ્વીકાર કરે, અને કર્મના ઉદય ઉપર કે બીજા કોઈ નિમિત્ત ઉપર એ દોષારોપણ કરે ને દોષનો ટોપલો નાખે ને. એ જ દોષને ભેદ જ્ઞાનમાં એ મારો નથી એમ લેવાનું છે. હે, એને ચાલ બદલાય છે, પરિણામની કાર્ય કરવાની જે ગતિવિધિ છે એ વિધિમાં આમ ફરક પડે છે, મુરાદ ખાય છે. જે મુમુક્ષુની ભૂમિકામાં પોતાના પરિણામનું અવલોકન કરતો હતો એ જ મુમુક્ષુ આગળ વધે અને સ્વરૂપના ભાવ ભાષણમાં આવે ત્યારે પરિણામને અત્યંત ગૌણ કરે છે, એકદમ પરિણામને ગૌણ કરી નાખે અને પોતાના સ્વરૂપને મુખ્ય કરે. હવે અવલોકન કરવાની પ્રેક્ટિસમાં જો યથાર્થતા ન હોય તો એ પરિણામની પકડ છૂટે નહીં. અવલોકન કરતા જે પરિણામની પકડ આવી હોય એ છૂટે નહીં. અથવા અનાદિથી પર્યાય બુદ્ધિથી જે પરિણામની પકડ હતી એ પકડને વધારે દ્રઢ ઓર દ્રઢ કરી લે. પણ યથાર્થપણે જો અવલોકન થયું હોય તો અવલોકન કરતા કરતા સ્વભાવનું ભાવ ભાષણ થાય, જેવું સ્વભાવનું ભાવ ભાષણ થાય ત્યારે સ્વભાવ એટલો મુખ્ય થઈ જાય કે પરિણામ માત્ર ગૌણ થઈ જાય. આમ કામ કરવાની પદ્ધતિ છે ગુણાટ ખાઈ જાય છે. એટલે ઘણાને સમજાતું નથી કે ઘડીક પર્યાયની મુખ્યતા અને ઘડીક દ્રવ્યની મુખ્યતા આમ કેમ. પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે તાં તાં તે આચરે આત્માર્થી જને. પોતાનું આત્માર્થ રૂપ પ્રયોજન કેમ સિદ્ધ થાય એ બધું કરવા પોતે તૈયાર છે. એટલે પહેલાં પરિણામના અવલોકનની વાત આવે ત્યારે પરિણામ મુખ્ય થાય, એ જ પરિણામ સ્વરૂપની મુખ્યતામાં પાછા ગૌણ થઈ જાય. આત્મકલ્યાણ કરવાનું એક જ ધ્યેય છે, ધ્યેય બદલાતો નથી. હવે ધ્યેય પરિણામ વિષયક છે. હા, ઓટોમેટિક થઈ જાય છે. નહીં, ઓટોમેટિક થાય છે એટલા માટે કે આપણા ઘરે દિવાન સાહેબ આવે ખબર કરવા કે રાજા સાહેબ આપને ત્યાં રાજાધિરાજ પધારશે, એવી રીતે દિવાન સાહેબ આવે. રાજાનું દિવાન ઉઠીને જ્યારે આવે ત્યારે કોઈ મહત્વની વાત હોય તો કોઈ મહત્વની વાત કરવા માટે રાજા સાહેબ પધારવા માગે છે. આમ તો રાજા બોલાવી શકે કે ભાઈ તમે આવજો, અમારી રાજ દરબારની કચેરીમાં તમને બોલાવ્યા છે. પણ એટલું મહત્વ આપે ત્યારે કોઈ ખાસ એવું કારણ હોય તો એટલું મહત્વ પણ આપે કે ખુદ રાજા સાહેબ પધારે છે. દિવાન તો હારે હોય જ જ્યારે પધારવાના હોય ત્યારે, પણ દિવાન અત્યારે આવ્યા કહેવા ત્યારે દિવાનનો આગતા સ્વાગતા તો બરાબર કરે ને. તમે જે ખબર લઈને આવ્યા પણ આપણે કીધું હોત અથવા રાજા સાહેબે ફરમાવ્યું હોત તો હું આવી જાત, સામેથી આવી જાત. એમને અહીંયા આવવાની તકલીફ આપવાની ન હોય પણ તેમ છતાં મારા ભાગ્ય ક્યાંથી કે મારે આંગણે રાજા સાહેબ પધારે, એટલે હું આ તમારા આગમનનો નિષેધ કરતો નથી પણ વિનયથી કહું છું કે મને બોલાવ્યો હતો વાંધો નહોતો, છતાં પધારતા હોય બહુ સારી વાત છે, હું સારામાં સારું સ્વાગત કરીશ એમનું. પણ એમનું સ્વાગત તો કાલે કરીશ, કાલે આવવાના છે, આજે મારે તમારું સ્વાગત જરૂર છે. કરે કે ન કરે? દિવાન સાહેબ, તમે આવા સારા સમાચાર લાવ્યા છો તો તમને કાંઈ એમને એમ જવા દેશું નહીં, ને એનું પણ સારામાં સારું સ્વાગત કરે. પછી બીજે દિવસે રાજા સાથે દિવાન સાહેબ પધાર્યા. સાથે તો આવે, સ્વાભાવિક છે. જે શેઠ સાહેબ ને ત્યાં, મોટા શેઠિયા હતા રાજાને, ત્યાં જે શેઠ સાહેબ ને ત્યાં રાજા પધારવા પધારે હતા, એ શેઠ સાહેબ દિવાન ની સામું જોતા નથી એવું લાગે દિવાન ને, કે કાલ તો મારું એટલે ખાતર બરદાસ્ત કરતા હતા કે જાણે હું જ રાજા હોઉં. કેમ કે રાજાના રેપ્રેઝેન્ટેટિવ હતા, રાજાનું પ્રતિનિધિત્વ લઈને આવેલા, એટલે રાજા સમાન ગણીને એનું સ્વાગત કર્યું હતું. આજ રાજાની હારે હતા, રાજા સિવાય જાણે એને કઈ બીજું દેખાતું નહોતું. દિવાન ને કારભારી બીજા ઘણા હોય, બધા એક કરવું મારી જાય, સહેજે ને એમ થાય, કરવું પડે નહીં. એમ પર્યાયની ગમે એટલી મહિમા કરે, પણ દ્રવ્યની આગળ તો પર્યાય છે, એ દ્રવ્યની સેવિકા છે, સેવા કરનારી છે, દ્રવ્યનું સેવન કરે છે, દાસી છે. રાજા એ રાજા અને દાસી દાસી, એમ છે. ઓટોમેટિક જ એમ થાય, કરવું ન પડે. પછી અધ્યાત્મની પર્યાય સમ્યક દર્શનની હોય, એ અધ્યાત્મની પર્યાય મુનિરાજની, નિગ્રંથ મુનિરાજની હોય, કે કેવળ જ્ઞાનની હોય, પરમાનંદની હોય, જેવું કૃપાળુદેવને 24મા વર્ષે શુદ્ધ સંકિત થયું, 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે. તો પહેલો 165 નંબરનો પત્ર લખ્યો હતો, 1947નો પહેલો પત્ર 165. મોક્ષની હવે આપણને કાંઈ જરૂર નથી, ક્યાંથી આવ્યું એ? ક્યાંથી આવ્યું એમાં? કેવળ જ્ઞાન પર્યંતની મહેનત અલેખે નહીં જાય, પણ મોક્ષની હવે કાંઈ આપણને જરૂર નથી. કેમ? કે રાજા સાહેબને જોયા, મોક્ષ તો એની દાસી છે. મુખ્યત આવ્યા વિના એ નહીં, આમ ફેરફાર થઈ જાય છે. જે મોક્ષના ધ્યેય પૂર્ણતાને લક્ષે ઉપડ્યો હતો મુમુક્ષુમાં, શરૂઆત કરી હતી, એ જ્યાં સમ્યક દર્શન થયું તો કે હવે મારે જરૂર નથી.
લોકાલોક દર્શન પ્રત્યે કેમ જશે
પાછું? એ મને એનું આશ્ચર્ય નથી, પણ આ લખનારને આશ્ચર્ય છે. કલમ કેવી રીતે ચલાવી છે એમાં મને જ ખબર છે. શું કે લોકાલોક છે, હું તો નિરવશેષપણે મારામાં લીન થવાનો છું, એટલે હું કાંઈ લોકાલોકની સામે, હું કોઈની સામે જોવાનો નથી. છતાં લોકાલોક જોવાશે ખરા, જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે. એ બધું કેવી રીતે થતું હશે? ઉપયોગ અંદર મુખરી અને લોકાલોક આખા દેખાઈ જાય, એનું મને કાંઈ આશ્ચર્ય નથી, પણ લખનારને એનું આશ્ચર્ય. ઠીક છે, સમ્યક દર્શનમાં પ્રભુ જ મળી જાય છે, તો કોઈ બીજું કોઈ મળી જાય છે? પ્રભુ નથી મળતા તો કાંઈ બીજું કોઈ મળે છે? શું કહે છે કે હું વિકારરૂપ હું નથી, આમ આવ્યું આમાં. શું? શુદ્ધ ચેતના સ્વરૂપ મારું સ્વરૂપ છે, અને અવસ્થા અંગમાં વિકાર છે કે મારું સ્વરૂપ નથી ને મારું અંગ પણ નથી. અંગ હોય તો હાચવવું પડે, જાળવવું પડે અંગને, નહીં અંગમાં ખોટ ખાપણ આવે. પણ કઈ રોગને જાળવવાનો હોય નહીં. સિદ્ધ સમાન છો, સિદ્ધ સમાન છું તો એટલો થોડું આસ્ત્ર લખે એટલે વિનય રાખે, નહીતર એમ કે સિદ્ધ મારા સમાન છે એમ કે સીધા. હા, કરતા કરે તારે એવું કે શાસ્ત્ર લખે તારે થોડુંક એમ થાય કે આ વર્ષો સુધી કોક ને કોક વાંચશે વળી. સિદ્ધ સમાન છું, એ તો બધા અન્ય છે. બંધ મોક્ષ આશ્રવ સંવર રૂપ હું નથી. આશ્રવ બનતો નથી પણ સંવર મોક્ષ પણ હું નથી. આ દ્રવ્ય દ્રષ્ટિ થઈ વિકાર રૂપ હું નથી એમ પહેલા લીધું, હવે કે સંવર અને મોક્ષ રૂપ પણ હું નથી. આ પર્યાય દ્રષ્ટિ ગઈ ને, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, સમ્યક દ્રષ્ટિ થઈ. હું હવે જાગ્યો, હવે હું જાગ્યો, મારી નિંદ્રા ગઈ, મૂળ નિંદ્રા ભાવ નિંદ્રા ગઈ, રાત્રે વ્યતિક્રમી થઈ ને પ્રભાત થયો, નિંદ્રાથી જાગૃત થયો, થાવ હવે મૂળ નિંદ્રા ભાવ નિંદ્રાથી પણ જાગૃત થયો, મારી નિંદ્રા ગઈ, હું મારા સ્વરૂપને એક અનુભવું છું એટલે અભેદ અનુભવું છું, મારા સ્વરૂપ રૂપે હું મને પોતાને અનુભવું છું. હું મારા સ્વરૂપને એક અભેદપણે અનુભવું છું. હવે હું સંસારથી ભિન્ન થયો, આખા સંસારથી ભિન્ન થયો, જુદો તરવા માંડ્યો, તરીને ચાલે છે, સંસારથી તરીને ચાલે છે. એટલે કે હું સંસારમાં હવે લેપાવાનો નથી. હું સ્વરૂપ ગજ ઉપર આરૂઢ થયો, હાથી ઊંચામાં ઊંચું પ્રાણી છે, સ્વરૂપ ગજ ઉપર હું આરૂઢ થયો, મેં સ્વરૂપ ગ્રહમાં પ્રવેશ કર્યો અને મારા ઘરમાં સ્વરૂપમાં પ્રવેશ કર્યો, અને આ સંસાર પરિણામનો હું તમાશગીર થયો, સંસારના ખેલ જોઉં છું એમ કે છે. હવે ખેલ જોનારો છું, ભજવનારો નથી એમ કહું છું. તમાશગીરનો અર્થ હું જોનારો છું, સંસારના તમાશાને જોઉં છું. તમાશા કર્યા ભાન ભૂલીને, ભાન થઈ ગયું તો જોનારો રહી ગયો. જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા ને, એટલે કાંઈ આમ કેમ કોઈ ઉપાધિ આવતી નથી. હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખો જાણું છું, આટલો વિચાર તો વિકલ્પ છે, આ બધો વિચાર છે એ વિકલ્પ. જોવો કેવું સરસ જોરથી વાત લીધી છે, આટલી સ્વરૂપની વાત કરી તો કેટલો વિચારી તો વિકલ્પ છે, જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. ઉપાડી નો વિષય નહીં, એવી રીતે ઉપાડી દીધા છે. આટલી આટલી વાત કરી ને કે આ વિચાર તો વિકલ્પ છે, એના ઉપર મારું કઈ વજન નથી. મને તો જ્ઞાન નો પ્રત્યક્ષ રક્ષ રસ ભાવમાં વેદાય છે, અનુભવાય છે, એ મારો અનુભવ છે. જ્ઞાન નો પ્રત્યક્ષ રસ વેદવો, સ્વસંવેદન ભાવે. જ્ઞાન પોતે વેદક અને વેદાવા યોગ્ય પણ પોતે. વેદ વેદક ભાવે જ્ઞાન રસને, એટલે આત્મરસને જ્ઞાની વેદે છે, એનો અનુભવ છે. રસ પડે છે એમાં, અને એ રસ એવો મીઠો છે, નિજ અનુભવ રસ લાગે મીઠા, જીવ ઘેવર મેં છુરા. આ લોકો આપણે ત્યાં ઘેવર બનાવવાની પદ્ધતિ ઓછી છે, આ લોકો હિન્દુસ્તાનમાં વધારે છે, યુપી રાજસ્થાનમાં. હા, સુરતમાં ખરા ઘેવર, સુરત એટલે સાકર, ચૂરા એટલે સાકર, દળેલી સાકર હોય ને એને ચૂરા કહે. એ લોકો આપણે બુરુ કહીએ છીએ, એ લોકો બુરુ પણ કહે છે, સાકર પણ કહે છે, અને ચૂરા પણ કહે છે. બધા એક અંતરપડમાં છે. એક તો ઘેવર હોય મીઠું, ને એમાં ઘીથી લગભગ ઘીથી જરા લજપતું હોય ને એમાં હાકર નાખે, હાકર ઘીવાળી થાય ને ઓર મીઠાશ પકડે જરા. એમ જ છે ને, બીજું છે ક્યાં વિરાજીનું ખબર હોય તમારે, લોકોને ઘેવરમાં છુરા નાખે, ચાસણી ચાસણી નાખે, ચાસણી ને છુરા કે છે, છુરો કે ચાસણી ને કોરી ખંડ નો નાખે, એ તો જલેબી ને પીવડાવે છે, જલેબી ની ચાસણી તો પીવડાવે છે. ગરમ ગરમ હોય ને એટલે પીએ, આનંદ ના વેલા નો અંકુર ફૂટ્યો, પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, પોતાનું પોતાને સંબોધન કરે છે. હે પ્રભુ, તું તો સર્વાંગ સંપૂર્ણ છો, પરિપૂર્ણ છો, કેણી બાતે અધૂરા, કોઈ વાતે તું અધૂરો નથી. એનો અનુભવ કેટલો મીઠો, આનંદ 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 થાય એટલો મીઠો છે. જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. પ્રતીતિરૂપ વિચાર તેનો સાધક છે, અને અનુભવ તે સાધ્ય છે. અનુભવનો ભાવ સાધ્ય છે, એટલો વિચાર સાધકનો લીધો. પ્રતીતિરૂપ વિચાર સાધક છે, પ્રતીતિ હોવી, હું આવો છું, કોઈ અનુભવ સાધ્ય થાય. એટલે કૃપાળુજીએ બીજા સંકેતમાં પ્રતીતિ શબ્દ વાપર્યો. ભાવવાસન તો છે એ વિચાર દશામાં છે, બીજું સંકેત. પણ અનુભવાન છે પરમાર્થની સ્પષ્ટ પ્રતીતિ. 751 માં એમના વચનમાં શંકા ન પડે. પ્રતીતિ હોય તો શંકા ન પડે. આપ સત્પુરુષ નો લીધા, આપ્ત પુરુષ લીધા, એટલે આપ્ત એટલે વિશ્વસનીય પુરુષ, જેના ઉપર પરમાર્થ માર્ગનો વિશ્વાસ મૂકી શકાય કે આ પુરુષે માર્ગ જોયો છે અને જોયેલો માર્ગ મને બતાવી રહ્યા છે, એમાં કોઈ શંકાની જગ્યા નથી, અવકાશ નથી. એટલે એમના વચનમાં ક્યારે પણ શંકા પડે, હું તારા વચનમાં શંકા કરું નહીં, મને તારા વચનમાં શંકા કદી થાય નહીં, ન થાવ. ટ્રસ્ટવર્ધી આપતો એટલે ટ્રસ્ટવર્ધી આમ તો નાની પુરુષ જ લેવા છે. નિર્દોષ પુરુષ લેવા છે, નિર્દોષ સમ્યક પ્રકારે જેને નિર્દોષતા પ્રગટિ છે એવા જે પુરુષ છે એનું ચિત્ત પ્રસન્ન થાય. કૃપા દ્રષ્ટિ એટલે શું? મુક્ષુ જીવની સુપાત્રતા જોઈને એનું ચિત્ત પ્રસન્ન થાય ત્યારે એ મુમુક્ષુ જીવ અવશ્ય અવશ્ય અલ્પકાળમાં સમ્યક દર્શન પામવાનો છે. મુમુક્ષુ પણ એમની ચિત્તની પ્રસન્નતા જોઈ શકે છે કે મારાથી પ્રસન્નચિત્ત એમનું થાય છે. અને એ ચિત્તની જે પ્રસન્નતા છે એને આગળ વધવાના પ્રેરણારૂપ થાય છે. મુમુક્ષુને એક બહુ મોટો રિસ્પોન્સ છે તો પોતાના સદગુરુની ચિત્ત પ્રસન્નતા જોઈને એને પોતાને અંદરથી પ્રેરણા થાય છે. એના એના પરિણામો આગળ વધવા માટે ઉત્સાહિત થઈ જાય છે, એટલે એને સફળતા મળે છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને જ સમ્યક દર્શન કહી દીધું. સમ્યક દર્શન તો કાર્ય થવાનું છે, પણ કારણ જોયું તો કે કાર્ય જ છે. કાર્યને સ્વીકારે એ કારણને એ અવશ્ય સ્વીકારે, જો સમજણ યથાર્થ હોય તો. મુમુક્ષુ યથાર્થ, મુમુક્ષુ દશા કારણ છે અને જ્ઞાન દશા તેનું કાર્ય છે. જે જ્ઞાનીને સ્વીકારે તે તેની તે જ જ્ઞાનીની મુમુક્ષુ દશાને પણ સ્વીકારે. એટલે જ કૃપાલુદેવે ત્રણ સંકેત લીધા. એ ત્રણ એને કારણ શબ્દ અહીંથી સમજાવ્યો, પહેલાં ન લખ્યું, એ ખુલાસો પાછળથી કર્યો. કેટલી વિચિક્ષણતા છે! 751માં એ ખુલાસો અહીંથી કર્યો. પહેલા કીધું કે અમે ત્રણ સંકેત આત્મસિદ્ધિમાં આ પ્રમાણે કીધા છે. સંકેત તો એક જ હોય તો કે બધા કારણ છે ને એટલે એને સંકેત કીધા. પણ એને સંકેત કહેવા પાછળ હેતુ છે. સંકેતનું કારણ નહીં કે એને સંકેત હું કરવા કીધું. એમાં એમાં પારમાર્થિક પ્રયોજન છે કે એને તું જેમ સંકિતને સ્વીકારસ ને એમ એને તું સ્વીકાર, સંકિતના સ્થાનમાં એને સ્વીકારતો, એ ભૂમિકાનું એ સંકિત છે. જો તને એ સ્વીકાર ના આવે તો તું સમ્યક દર્શનને સ્વીકારતો નથી, એમ કહેવું. ઘણા મુમુક્ષુ નાનીને સ્વીકારે છે અને મુમુક્ષુ પણ આને નથી સ્વીકારતા, મુમુક્ષુને નથી સ્વીકારતા. એ ક્યાં જ્ઞાની થયો છે? હજી તો મુમુક્ષુ છે. એવા જીવો ને નિમિત્ત વગર એક સેકન્ડ પણ હાલતું નથી. એના રોજિંદા જીવનમાં નિમિત્ત વગર એક સેકન્ડ પણ એને હાલતું નથી. ભેદાભેદ વિપરીતતા, કારણ કાર્ય વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા, એમાં કારણ કાર્ય વિપરીતતામાં જાય છે. સમ્યક જ્ઞાનમાં ત્રણેય પ્રકારના વિપર્યાસનો અભાવ હોય છે. એટલે કે સર્વ પછી તો બધા નીચેના વિપર્યાસ છે, સર્વ પ્રકારના વિપર્યાસના અભાવરૂપ સમ્યક જ્ઞાન હોય છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનીને પણ ખરેખર ઓળખતો નથી, એને જ્ઞાનીને યથાર્થ પ્રકારે સ્વીકાર્યા નથી. સ્વીકાર્યા છે તો પણ તેમાં યથાર્થતા નથી. આજે હા પાડશે જ્ઞાનીની વાતને ને કાલે પાછો એ જ ના પાડવા ઉભો થઈ જશે કે નહીં આમ ન હોય, એ ભૂલ કરશે. એ સ્વીકારે જ એવી રીતે ઉત્કૃષ્ટ મુમુક્ષુ ને જ્ઞાનીની પરિણતિ સૂક્ષ્મ છે અને ઉત્કૃષ્ટ મુમુક્ષુની પરિણતિ સ્થૂળ છે. હવે જોઈએ એને ન દેખાય તો જ્ઞાનીને ક્યાંથી ઓળખશે? અને એ સ્થૂળ હોય પહેલા પકડાય, જો એને ઉત્કૃષ્ટ મુમુક્ષુની પરિણતિ પકડાય, એના પરિણામોમાં પકડાય તો એને એની અસર આવ્યા વિના રે નહીં. પરિણતિ પકડાય એની અસર આવ્યા વિના રે નહીં. એટલે કેટલીક વાર જ્ઞાની કરતા પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુના સંગથી નીચેના મુમુક્ષુઓને લાભનું કારણ પણ બને છે. હવે એમ કાઢી નાખે કે ના ના, મારે તો જ્ઞાનીનો પરમ સત્સંગ જ કરવો છે, મારે મુમુક્ષુનો સત્સંગ નથી કરવો, એ ભૂલ કરી ગયો. એવી નાની મોટી ભૂલ એવી થાય ને ગોથું ખાઈ જાય. હા, સજીવન મુક્તિ છે, પરિણતિ પોતે સજીવન જ છે. જ્ઞાનીનું પરિણામ ઠરેલું છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને પરિણતિમાં થોડી ઉછળ કૂદ હોય છે, એટલે સ્થૂળતા ધારણ કરે છે, એ પકડાય ન પકડાય. આ પકડાય તો એને એમ થાય કે મને આવું પણ હોવું જોઈએ, હું આવું મારું આવું પરિણમન ઈચ્છું છું, એમ એને થાય.
નહીં
લાગે
જીવની દશા ના હોય પછી આ જ્ઞાની પુરુષ સાચાશે તો કયા આધારે ઓળખે? અથવા તો કોઈ પગર એમ તો દશા તો નીચી છે, જ્ઞાની મોટી છે, હવે કયા આધારે ઓળખતા સાચા છે?
એક પાત્રતા છે, એમ એક નિર્મળતા, સમૃદ્ધની નિર્મળતા છે, એ આધાર છે. કૃપાળુ દેવે 674 પત્રમાં એ વાત કરી છે કે ખરી ઓળખાણ ક્યારે થાય, કે તથારૂપ સત્સંગ પ્રાપ્ત થયે જ્ઞાની પુરુષનો, ઉપરાંત દ્રઢ મુમુક્ષુતાની પ્રાપ્તિ થયે, ઉપરાંત સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ એ ઉપદેશનો અમલ કરવાની તત્પરતા પ્રાપ્ત થઈ, અમલીકરણનો સ્ટેજ આવ્યો, અને તે ઉપરાંત અંતરાત્મ વૃત્તિ પ્રાપ્ત થઈ, ખરી ઓળખાણ થાય છે. અને એ ઓળખાણ થાય છે ત્યારે તે મુમુક્ષુને એ જ્ઞાની પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવે છે. ઓળખાણ થઈ પરમેશ્વર બુદ્ધિ આવે. એનું કારણ પોતાની અયોગ્યતા. પોતાની અયોગ્યતામાં તો અયોગ્યતાના તો અનેક પ્રકાર છે. પોતે ઓગે ઓગે ચાલે છે, આત્મકલ્યાણની ભાવનાનું ઠેકાણું નથી, દેખાદેખીથી ચાલતો હોય તો ઓળખાણ ન પડે. અને પોતાને જ આગળ વધવું ન હોય તો ક્યાંથી ઓળખે આગળ વધેલાને? એને આગળ વધવું હોય તો આગળ વધેલાને ઓળખે, એને જિજ્ઞાસા હોય આગળ વધવાની, એ નથી. એમ એનો અર્થ પ્રતીતિ રૂપ વિચાર સાધક છે અને અનુભવનો ભાવ સાધ્ય છે. ઓલામાં પ્રતીતિ રૂપ વિચાર લીધો ને બીજા સંકેતમાં, સાધક સાધ્ય ભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે. અહીંથી સાધ્ય સાધક અધિકાર સ્વરૂપ કર્યો છે એમણે. સાધક સાધ્ય સાધક અધિકારમાં કારણ કાર્ય અધિકાર છે, આ કારણ છે ને આ કાર્ય છે, આ કારણ છે ને આ કાર્ય છે. હા, પૂર્વ પર્યાય કારણ છે ને ઉત્તર પર્યાય કાર્ય છે, અને એ વસ્તુનું વિજ્ઞાન છે, સાયન્સ છે, વસ્તુનું સ્વરૂપ છે એવું. હા, વિજ્ઞાન તો છે જ, સ્વતંત્ર છે. સ્વતંત્રતા હોવા છતાં પણ સ્વતંત્રતા છે એનો અર્થ એમ નથી કે કારણ કાર્ય પણ નથી. સ્વતંત્રતા અબાધિત છે અને કારણ કાર્ય પણ અબાધિત છે એમ છે. નહીતર કોઈ વસ્તુ વ્યવસ્થા ન રહે, મોક્ષ માર્ગ નિશ્ચિત થાય નહીં, મુમુક્ષુની ભૂમિકા પણ નિશ્ચિત થાય નહીં, અને તો 14 ગુણ સ્થાન રહેતા નથી. અરે, ઉપદેશ રહેતો નથી. દિશના લબ્ધિ છે કે નહીં તો ઉપદેશ રહેતો નથી, પછી તો ખલાસ થઈ ગઈ વાત. તે સાધ્ય સાધકના ઉદાહરણ કહેવામાં આવે છે. એમાં બહુ લાંબી વાત કરી છે એમણે, સાધ્ય સાધક અધિકાર છે એ ઠેઠ આ રીતે 41 પાના સુધી લીધો છે. 39 પાનામાં શરૂ કર્યો છે, બે પેજમાં છે લગભગ. હું ખાસ ખાસ બોલી લેવા તો લઈએ, બાકી વાંચી જઈએ. ખાસ બોલી છે, જો ચોથી લીટીમાં છે, મિથ્યાત્વ સાધક છે અને બહિરાત્મા સાધ્ય છે. એટલે જ્યાં મિથ્યાત્મ પ્રવર્તતું હોય ત્યાં બહિરાત્મ પણ એના કાર્યરૂપે હોય હોય ને હોય. કોઈ મિથ્યા દ્રષ્ટિ ગમે તેટલું જ્ઞાન ધ્યાન જપ જાપ કરે અંતર્મુખ થઈ શકે નહીં. યોગ ને સમાધિ પ્રાણાયામ ને જાપ ગમે એટલા કરે અંતર્મુખતા ન થાય એની, કેમ કે મિથ્યાત્મ સાધક છે અને બહિરાત્મ પણ સાધ્ય છે.
મિથ્યાત્વની હાજરીમાં વિરતી હોય શકે નહીં. મિથ્યાત્વની હાજરીમાં વિરતી હોય શકે નહીં, ગણે ભલે
હા ત્યાગ ગમે એટલો હોય પણ એને વિરતી ન કહેવાય. ત્યાગ તો મુનિ દશા જેટલો કરે, દીક્ષા લઈ લે.
ચોથું ગોસાને કહ્યું કે સમ્યક દ્રષ્ટિ તો કઈ, અવિરતિ પણ સમ્યક દ્રષ્ટિ પહેલી.
હા હા, ભલે અવિરતી હોય, અવિરતી નો અર્થ એમ નથી કે સ્વરૂપ આચરણ ચારિત્ર નથી. પાંચમા ને છઠ્ઠા ગુણ સ્થાન જેટલું ચારિત્ર નથી, પણ બિલકુલ સ્વરૂપ આચરણ ચારિત્ર નથી એમ વાત નથી. કઈ
એટલું સાધુ પણ હોય,
સાધુ પણ હોય એને ચોથા ગુણ સ્થાન એને અવિરતી જ ગણાય,
એને ચોથું ના ગણાય.
હા, સમય પ્રસંગ ના હોય તો ચોથું, આ દ્રવલિંગ એને ચોથું નથી, એ તો પેલા ગુણ સ્થાને છે.
સામાન્ય માણસો છેતરી
જાય. હા, એ તો છેતર જ છે ને, જગત છેતરાનું છે ને. છાશે જગ ભરમાયો માખણ છાશો વિરલા ખાયા, છાશે જગ ભરમાયો અબધું નટનાગર ની બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. ગગન મંડળમાં ગોવા વિયાણી વસુધા દૂધ જમાયા, માખણ છાશો વિરલા ખાયા, છાશે જગ ભરમાયા. આનંદ ગંજીએ ગાયું છે કે નહીં? ગુરુદેવ તો લલકાર છાશ એટલે વ્યવહાર, વ્યવહાર જોઈને ધ્રુવ જગત ભરમાણું જોવા અને ત્યાગ કર્યો અને દીક્ષા લીધી. આત્મજ્ઞાન કરતા હોય એમણે ત્યાં બીજું પોઈન્ટ આઉટ કર્યું છે, તે સત્પુરુષના ચરણે નો સાધન બાર અનંત કયો, તદપિ હજુ હાથ કછુ ન પહેર્યો, અબ કયો ન વિચારત હે મને સે કછુ ઓર રહા, સાધન છે બિન સદગુરુ કોઈ એને ભેદ લે. એ સદગુરુ ની વાત મૂકવી છે એમને, કે તું જ્ઞાની પુરુષ ના ચરણે ગયો નહીં, એ વગર તને આનું રહસ્ય કાંઈ સમજાશે નહીં. ભેદ એટલે રહસ્ય, ગુપ્ત રહસ્ય નહીં તને સમજાય.
ગાડીના બધા પેટ પાક બરાબર છે પણ ધક્કા મારે ચાલતી નહીં, એક એવી કળ રહી
ગઈ. બધું બરાબર છે પણ ગાડી હાલતી નથી. એવું છે, વિશેષ લઈશું ટાઈમ થી.
સુખ ધામ